એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે પૃથ્વી વિશેની આપણી આખી સમજને કદાચ હચમચાવી નાખશે. પુસ્તકનું નામ છે વૈશ્વિક આપત્તિઓ અને લેખક છે બિલ મેગવાયર. સાચું કહું તો આ વિષય એવો છે જે થોડો ડરાવી શકે છે, પણ મને લાગે છે કે જે જાણવું જરૂરી છે તેનાથી ડરવું ન જોઈએ. આપણે જે ધરતી પર ચાલીએ છીએ, જેને આપણે સ્થિર માનીએ છીએ, સુરક્ષિત માનીએ છીએ, શું એ ખરેખર એવી છે?
તમે બિલકુલ સાચી વાત કરી અને આ વિષય આજે ખૂબ જ મહત્વનો છે. આપણે ફિલ્મોમાં તો દુનિયાનો અંત ઘણીવાર જોયો છે, પણ આ પુસ્તક કોઈ કાલ્પનિક કથા નથી, ખરું ને? તે વિજ્ઞાનના આધારે વાસ્તવિક ખતરાઓની વાત કરે છે, એવા ખતરા જેણે ભૂતકાળમાં પૃથ્વીનો ચહેરો બદલ્યો છે અને ભવિષ્યમાં પણ બદલી શકે છે.
જેમ કે એસ્ટ્રોઇડ ટકરાવવાથી માંડીને
સુપર વોલ્કેનો અને અચાનક આવતા આબોહવા પરિવર્તન સુધી. પણ આજનો ઉદ્દેશ્ય ડરાવવાનો નથી, બિલકુલ નહીં. ઉદ્દેશ છે જાણકાર અને તૈયાર રહેવાનો, કારણ કે આપણી આધુનિક એકબીજા સાથે જોડાયેલી દુનિયા એ આવા મોટા આંચકાઓ માટે જેટલી સંવેદનશીલ છે એટલી પહેલા ક્યારેય નહોતી.
તો ચાલો આ રસપ્રદ અને હા થોડા ગંભીર વિષયમાં ઊંડા ઉતરીએ. લેખક બિલ મેગવાયર, એમની પૃષ્ઠભૂમિ પણ ખૂબ મજબૂત છે. એ માત્ર લેખક નથી, બરાબર ને?
બિલકુલ નહીં. તેઓ યુનિવર્સિટી કોલેજ લંડન એટલે કે UCLમાં ભૂભૌતિક અને આબોહવા સંકટોના પ્રોફેસર છે. એમની મુખ્ય વિશેષતા તો જ્વાળામુખી વિજ્ઞાન છે, પણ એમનું જ્ઞાન ભૂકંપ, સુનામી, આબોહવા પરિવર્તન બધે જ ફેલાયેલું છે.
અને તેઓ સરકાર સાથે પણ કામ કરી ચૂક્યા છે, મેં સાંભળ્યું છે.
હા, તેઓ UK સરકારના નેચરલ હેઝાર્ડ વર્કિંગ ગ્રુપના સભ્ય પણ રહી ચૂક્યા છે. એટલે એ એવા વ્યક્તિ છે જે વૈજ્ઞાનિક સંશોધનને સીધું સરકારી નીતિઓ સાથે જોડે છે.
એટલે એમ કહી શકાય કે તેઓ માત્ર થિયરીની વાત નથી કરતા, પણ વાસ્તવિક દુનિયામાં તેના પરિણામો શું હોઈ શકે તે પણ ઊંડાણથી સમજે છે.
બરાબર, અને એ જ તેમના દૃષ્ટિકોણને અનન્ય બનાવે છે. એમની ખાસિયત એ છે કે તેઓ જટિલ વૈજ્ઞાનિક તથ્યોને ખૂબ જ સરળ ભાષામાં સમજાવે છે. તેઓ માત્ર શું થઈ શકે છે તે નથી કહેતા, પરંતુ તે કેવી રીતે અને શા માટે થઈ શકે છે એ પણ સમજાવે છે.
એટલે કોઈ સનસનાટી ફેલાવવાનો હેતુ નથી?
ના, જરાય નહીં. એમનો અભિગમ પુરાવા આધારિત અને વાસ્તવિક છે. આ આપણને બે અંતિમોથી બચાવે છે. એક તરફ અતિશય ગભરાટ
અને બીજી તરફ બેદરકારી.
એકદમ સાચું.
તો આ પુસ્તકનો મૂળ વિચાર શું છે? એવો કયો કેન્દ્રીય ખ્યાલ છે જે આપણી માન્યતાઓને પડકારે છે?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર એક ખૂબ જ રસપ્રદ ખ્યાલ પર આધારિત છે. લેખક એને શાંતિનો પૂર્વગ્રહ કહે છે, ટ્રેન્ક્વેલિટી બાયસ.
શાંતિનો પૂર્વગ્રહ, એનો શું અર્થ થાય?
એનો અર્થ એ છે કે આપણે મનુષ્યો છેલ્લા 10,000 વર્ષથી પૃથ્વી પર જે પ્રમાણમાં સ્થિર વાતાવરણ અનુભવી રહ્યા છીએ, જે ભૂસ્તરીય શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ, એને આપણે કાયમી હકીકત માની લીધી છે.
જાણે કે હંમેશા આવું જ રહેશે.
હા, આપણે ભૂલી ગયા છીએ કે પૃથ્વીના 4.5 અબજ વર્ષના ઇતિહાસમાં આ શાંતિનો સમયગાળો તો માત્ર એક નાનકડી ક્ષણ જેવો છે. આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે પૃથ્વી એક અત્યંત ગતિશીલ, શક્તિશાળી અને ઘણીવાર હિંસક ગ્રહ છે. આ શાંતિ એક ભેટ છે, ગેરંટી નથી.
વાહ, આ વિચાર જ આખી વાતને એક નવા દ્રષ્ટિકોણથી જોડાવે છે. તો પુસ્તક આપણને કયા કયા ખતરાઓની સફર પર લઈ જાય છે?
આ પુસ્તક આપણને વિનાશક શક્તિઓની એક આખી સફર પર લઈ જાય છે. શરૂઆત થાય છે અવકાશમાંથી આવતા એસ્ટ્રોઇડના ખતરાથી, પછી વાત આવે છે પૃથ્વીના પેટાળમાં છુપાયેલા સુપર વોલ્કેનોની,
અને પછી ભૂકંપ, સુનામી.
હા, મહાવિનાશક ભૂકંપ, મેગા સુનામી અને આબોહવામાં અચાનક આવતા મોટા ફેરફારોની ચર્ચા. પણ મહત્વની વાત એ છે કે આ માત્ર ખતરાઓની યાદી નથી. આ પુસ્તક આપણને સમજાવે છે કે લાંબા ગાળાની વિચારસરણી કેમ જરૂરી છે અને વિજ્ઞાન કેવી રીતે આપણો બચાવ કરી શકે છે.
તો ચાલો શરૂઆત ઉપરથી જ કરીએ. અવકાશી આફત. મને હંમેશા એવું લાગતું કે એસ્ટરોઇડ ટકરાવવાની વાત તો ફિલ્મો માટે જ છે. શું આ ખરેખર ગંભીર ખતરો છે?
પુસ્તક મુજબ આ જોનો નહીં પણ ક્યારેનો સવાલ છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે ચિક્ષુલુબ ટક્કર.
હા, જેણે ડાયનાસોરનો અંત આણ્યો.
બરાબર, લગભગ 6.6 કરોડ વર્ષ પહેલાં, જ્યારે 10 કિલોમીટર પહોળો એક એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાયો. પણ તેણે ડાયનાસોરનો અંત કેવી રીતે આણ્યો?
ટક્કર એટલી ભયાનક હતી કે તેણે અબજો ટન ધૂળ અને સલ્ફેટ વાતાવરણમાં ઉછાળ્યા.
અને એનાથી સૂર્ય ઢંકાઈ ગયો હશે, ખરો ને?
બિલકુલ. આ ઘટનાએ એક ઇમ્પેક્ટ વિન્ટર સર્જ્યો. સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો બંધ થઈ ગયો. તાપમાન નાટકીય રીતે ગગડી ગયું. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ વિના નાશ પામી અને એના પર નભથી આખી ફૂડ ચેઇન પડી ભાંગી. એક વૈશ્વિક અંધારાપટ જે વર્ષો સુધી ચાલ્યો.
હા, બરાબર.
આ તો કરોડો વર્ષ જૂની વાત થઈ. આજના સમયમાં એવું કંઈ બન્યું છે જે આપણને ચેતવી શકે?
હા, અને એ પણ તાજેતરમાં જ. પુસ્તક 1908ની તુંગુસ્કા ઘટના યાદ અપાવે છે.
સાયબેરિયાવાળી ઘટના?
એ જ. સાયબેરિયાના નિર્જન જંગલોમાં એક નાનો એસ્ટ્રોઇડ, કદાચ 50-60 મીટરનો, વાતાવરણમાં પ્રવેશ્યો અને જમીનને સ્પર્શ્યા વિના હવામાં જ વિસ્ફોટ પામ્યો.
એની શક્તિ કેટલી હશે?
હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતાં 1000 ગણી વધારે. તેણે 2000 ચોરસ કિલોમીટરથી વધુ જંગલનો નાશ કરી દીધો.
ભયાનક.
હવે જરા વિચારો કે જો એ વિસ્ફોટ દિલ્હી કે મુંબઈ જેવા કોઈ મોટા શહેર પર થયો હોત તો
કલ્પના પણ નથી કરી શકાતી. એ ખરેખર એક આધુનિક ચેતવણી છે.
બરાબર.
અને નવાઈની વાત એ છે કે આ જ પ્રકારનો શિયાળો પૃથ્વીની ઉપરથી જ નહીં પણ પેટાળમાંથી પણ આવી શકે છે. તમે જે અસરની વાત કરી એ જ અસર એક સુપર વોલ્કેનો પણ લાવી શકે છે.
એકદમ સાચું. સામાન્ય જ્વાળામુખી વિસ્ફોટ પણ ભયાનક હોય છે, પણ પુસ્તક સુપર ઇરપ્શન એટલે કે મહાવિસ્ફોટની વાત કરે છે, જે સામાન્ય વિસ્ફોટ કરતાં 1000 ગણા વધુ શક્તિશાળી હોય છે.
અને તે પણ જ્વાળામુખીએ શિયાળો લાવી શકે છે?
હા, જે ઇમ્પેક્ટ વિન્ટર જેવો જ હોય છે અને વૈશ્વિક ખેતી અને આબોહવાને નષ્ટ કરી શકે છે.
યલોસ્ટોનનું નામ તરત જ મગજમાં આવે છે.
હા, અમેરિકામાં આવેલું યલોસ્ટોન કાલ્ડેરા.
એ તો દુનિયાના સૌથી સુંદર પર્યટન સ્થળોમાંનું એક છે. એ માનવું જ અઘરું છે કે ગરમ પાણીના ફુવારા અને સુંદરતાની નીચે આટલો મોટો વિનાશ છુપાયેલો છે.
અને છતાં એ સત્ય છે. એ સુંદર રાષ્ટ્રીય ઉદ્યાનની નીચે એક વિશાળ મેગ્મા ચેમ્બર છે. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે ભૂતકાળમાં અહીં 3 મોટા મહાવિસ્ફોટ થઈ ચૂક્યા છે અને ભૂસ્તરશાસ્ત્રીની દૃષ્ટિએ તે ફરીથી ફાટવાનો સમય નજીક આવી રહ્યો છે.
નજીક એટલે કેટલો નજીક?
જુઓ, ભૂસ્તરશાસ્ત્રમાં નજીકનો અર્થ 1000 વર્ષ પણ હોઈ શકે છે, પણ જો એ ફાટશે તો તેની રાખ ઉત્તર અમેરિકાના મોટા ભાગને ઢાંકી દેશે અને તેના સલ્ફેટ એરોસોલ્સ વૈશ્વિક તાપમાનને વર્ષો સુધી ઘટાડી દેશે.
શું ઇતિહાસમાં આવું કોઈ ઉદાહરણ છે જેણે સીધી માનવજાતને અસર કરી હોય?
હા, અને એ ઉદાહરણ આપણા અસ્તિત્વની કથા સાથે જોડાયેલું છે. પુસ્તક ઇન્ડોનેશિયામાં થયેલા ટોબા મહાવિસ્ફોટની વાત કરે છે. લગભગ 74,000 વર્ષ પહેલાં આ ઘટના એટલી વિનાશક હતી કે તેણે માનવજાતને લુપ્ત થવાની અણી પર લાવી દીધી હતી.
શું વાત કરો છો?
હા, એવું માનવામાં આવે છે કે તેના કારણે જે 6-10 વર્ષ લાંબો જ્વાળામુખીય શિયાળો આવ્યો તેનાથી માનવ વસ્તી ઘટીને માત્ર 1000 લોકોની રહી ગઈ હતી.
માત્ર 1000 લોકો?
જરા વિચારો, આજે પૃથ્વી પર 8 અબજ લોકો છે અને આપણે બધા એ મુઠ્ઠીભર લોકોના વંશજ છીએ જેઓ એ ભયંકર શિયાળામાં બચી ગયા.
આપણું અસ્તિત્વ કેટલું નાજુક છે એ આ ઘટના બરાબર યાદ અપાવે છે.
બિલકુલ.
આ તો થયા ઉપર અને નીચેના ખતરા, પણ જે ધરતી પર આપણે રહીએ છીએ એ પણ તો ક્યારેક ધ્રુજી ઉઠે છે. પુસ્તક ભૂકંપ વિશે શું કહે છે?
પુસ્તક સામાન્ય ભૂકંપની નહીં પણ મેગાથ્રસ્ટ ભૂકંપની વાત કરે છે. આ 9.0 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપ છે જે સબડક્શન ઝોનમાં આવે છે, જ્યાં એક ટેક્ટોનિક પ્લેટ બીજી પ્લેટની નીચે સરકે છે
અને એનાથી જબરદસ્ત દબાણ એકઠું થાય છે.
હા, અને જ્યારે તે છૂટે છે ત્યારે પૃથ્વીનો પોપડો મીટરો સુધી ખસી જાય છે. 2004માં હિન્દ મહાસાગરમાં અને 2011માં જાપાનમાં આવેલા ભૂકંપ અને સુનામી આના જ ઉદાહરણો છે.
અને પુસ્તક એવા ખતરા તરફ પણ ધ્યાન દોરે છે જે હજુ આવ્યો નથી. કેસ્કેડિયા સબડક્શન ઝોન.
બરાબર. આ ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે કેલિફોર્નિયાથી કેનેડા સુધી ફેલાયેલો છે. ભૂસ્તરીય પુરાવાઓ દર્શાવે છે કે અહીં દર 300-500 વર્ષે એક ભયાનક મેગાથ્રસ્ટ ભૂકંપ આવે છે.
અને છેલ્લો ભૂકંપ 1700માં આવ્યો હતો.
હા,
પણ એક મિનિટ, જો વૈજ્ઞાનિકોને આટલી ચોક્કસ આગાહી જેવી વાત ખબર છે કે લગભગ 324 વર્ષ થઈ ગયા છે, તો પછી સિયાટલ, પોર્ટલેન્ડ જેવા શહેરો તૈયાર કેમ નથી? આ તો જાણી જોઈને બેદરકારી જેવું નથી લાગતું?
આજ તો જ્ઞાન અને ક્રિયા વચ્ચેના અંતરનું ઉત્તમ ઉદાહરણ છે. વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે, પણ સરકારો અને લોકો માટે લાંબા ગાળાના, ઓછી સંભાવનાવાળા પણ ભયંકર પરિણામોવાળા જોખમો પર પગલાં લેવા મુશ્કેલ હોય છે.
અને પેલો શાંતિનો પૂર્વગ્રહ પણ નડતો હશે. અહીં કંઈ નહીં થાય.
બરાબર. આર્થિક કારણો, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને આ પૂર્વગ્રહ બધું ભેગું થાય છે, એટલે આગામી ધ બિગ વન જ્યારે આવશે ત્યારે તબાહી કલ્પના બહારની હશે.
ભૂકંપ સિવાય પુસ્તક એક ઓછા જાણીતા પણ ભયાનક ખતરાની વાત કરે છે, પર્વતમાળા તૂટવાથી આવતી મેગા સુનામી. આ સાંભળીને જ ડર લાગે છે.
આ ખરેખર ભયાનક છે. ઉદાહરણ છે કેનેરી ટાપુઓમાં આવેલો લા પાલ્મા જ્વાળામુખી. વૈજ્ઞાનિકો માને છે કે જો ભવિષ્યમાં આ જ્વાળામુખીનો પશ્ચિમી હિસ્સો, જે અસ્થિર છે, તે તૂટીને સમુદ્રમાં પડે
તો શું થાય?
તો તે 500 અબજ ટન દીટલો કાટમાળ હશે. આનાથી એટલી મોટી સુનામી પેદા થશે કે તેની લહેરો એટલાન્ટિક મહાસાગર પાર કરીને અમેરિકા, યુરોપ અને આફ્રિકાના કિનારાઓ પર કલાકોમાં પહોંચી જશે.
અને 10-10 મીટર ઊંચી ત્રાટકી શકે છે.
હા, બરાબર.
આ બધા ખતરાઓ તો થયા, પણ આજકાલ સૌથી વધુ ચર્ચા આબોહવા પરિવર્તનની થાય છે. પુસ્તક એના વિશે શું અલગ કહે છે?
પુસ્તક ધીમે ધીમે થતા ગ્લોબલ વોર્મિંગની વાત નથી કરતું. એ કહે છે કે ખરો ખતરો છે અચાનક અને અત્યંત ઝડપથી આવતું મોટું આબોહવા પરિવર્તન.
અચાનક?
હા, આનો ઐતિહાસિક પુરાવો છે યંગર ડ્રાયસ ઘટના. લગભગ 12,900 વર્ષ પહેલાં હિમયુગ પછી પૃથ્વી ગરમ થઈ રહી હતી ત્યારે અચાનક, કદાચ એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં, ઉત્તર ગોળાર્ધનું તાપમાન પાછું હિમયુગ જેવું ઠંડુ થઈ ગયું.
એક દાયકામાં? આ કેવી રીતે શક્ય છે?
આને સમુદ્રની કન્વેયર બેલ્ટ સમજો. ગરમ, ખારું પાણી વિષુવવૃત્તથી ઉત્તર એટલાન્ટિક તરફ જાય છે, યુરોપને ગરમ રાખે છે, પછી ઠંડુ અને ભારે બનીને નીચે ડૂબે છે અને પાછું દક્ષિણ તરફ વળે છે.
થર્મોહેલાઇન સર્ક્યુલેશન.
ઉત્તર એટલાન્ટિકમાં ભળ્યું એ તાજા પાણીએ દરિયાના પાણીને હલકું બનાવી દીધું, એટલે તે ડૂબી જ ન શક્યું.
અને કન્વેયર બેલ્ટ એ સ્વિચ ઓફ થઈ ગઈ.
હા, અચાનક.
અને આજના સમયમાં આનું મહત્વ એ છે કે ગ્રીનલેન્ડનો બરફ પણ એ જ રીતે પીગળી રહ્યો છે.
બરાબર. તે જ તાજું પાણી ઉત્તર એટલાન્ટિકમાં ઉમેરાઈ રહ્યું છે. આનાથી એ જ કન્વેયર બેલ્ટ ફરીથી ધીમી પડવાનો કે બંધ થવાનો વાસ્તવિક ભય ઊભો થયો છે.
અને જો એમ થયું
તો યુરોપ અને ઉત્તર અમેરિકામાં ભયંકર ઠંડી પડી શકે છે, જ્યારે દુનિયાના બીજા ભાગોમાં દુકાળ અને હવામાનની પેટર્ન સંપૂર્ણપણે ખોરવાઈ શકે છે. વૈશ્વિક ખેતી માટે આ વિનાશક સાબિત થઈ શકે છે.
આ બધા ખતરાઓ વિશે જાણ્યા પછી પુસ્તકના મુખ્ય સંદેશાઓ શું છે? મને લાગે છે કે પહેલો સંદેશ તો સ્પષ્ટ છે, પૃથ્વી સ્થિર નથી.
હા, એ સૌથી મોટો બોધપાઠ છે. આપણે જે શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરીએ છીએ તે એક અસ્થાયી ભેટ છે, કાયમી હકીકત નથી. બીજો સંદેશ છે જોડાણનો વિરોધાભાસ, ઇન્ટરકનેક્ટેડનેસ પેરાડોક્સ.
આ જોડાણનો વિરોધાભાસ ખરેખર વિચારવા જેવો છે. એનો અર્થ એ થયો કે આપણે જે પ્રગતિ અને કાર્યક્ષમતા માટે વૈશ્વિક સિસ્ટમ બનાવી એ જ આપણી સૌથી મોટી નબળાઈ બની ગઈ. આ તો જાણે આપણે પોતે જ પોતાના માટે એક જાળ ગૂંથી હોય એવું નથી લાગતું?
બરાબર. અને એ જાળ એટલી જટિલ છે કે આપણને ખબર પણ નથી કે કયો એક દોરો તૂટવાથી આખી સિસ્ટમ પડી ભાંગશે. કોવિડ-19 મહામારીએ આપણને આનો માત્ર એક નાનો ઝટકો આપ્યો.
હા, આપણે જોયું કે એક વાયરસે વૈશ્વિક સપ્લાય ચેઇન, મુસાફરી અને અર્થતંત્રને કેવી રીતે ખોરવી નાખ્યું.
પુસ્તક તો એવા ઝટકાઓની વાત કરે છે જે આખી સિસ્ટમનો પાવર જ બંધ કરી શકે છે.
ભારતના સંદર્ભમાં વિચારીએ તો આપણે ઇલેક્ટ્રોનિક ચિપ્સથી લઈને દવાઓના કાચા માલ સુધી દરેક વસ્તુ માટે વૈશ્વિક સપ્લાય ચેઇન પર કેટલા નિર્ભર છીએ.
બિલકુલ.
ત્રીજો સંદેશ, જેની આપણે કાસ્કેડિયાના ઉદાહરણમાં વાત કરી, તે જ્ઞાન અને ક્રિયા વચ્ચેનું અંતર છે. વિજ્ઞાન આપણને ચેતવણી આપે છે, પણ આપણે સાંભળતા નથી.
હા, આ માનવ સ્વભાવની એક મોટી મર્યાદા છે. આપણે તાત્કાલિક ખતરાઓ પર ધ્યાન આપીએ છીએ, પણ લાંબા ગાળાના, ભલેને વિનાશક હોય તેવા ખતરાઓને અવગણીએ છીએ.
ગુજરાતના સંદર્ભમાં પણ એવું જ છે. ભુજ ભૂકંપ પછી આપણે બિલ્ડિંગ કોડ્સમાં સુધારા કર્યા, પણ શું આપણે દરિયાકાંઠાના શહેરોમાં દરિયાની સપાટી વધવાના જોખમ માટે એટલી જ ગંભીરતાથી તૈયારી કરી રહ્યા છીએ?
સારો પ્રશ્ન છે. આપણે ઘણીવાર આપત્તિ પછી જ જાગીએ છીએ.
આ બધું સાંભળીને થોડી નિરાશા થાય છે. શું પુસ્તક કોઈ આશાની વાત કરે છે?
ચોક્કસ. અને ચોથો અને સૌથી આશાવાદી સંદેશ એ છે કે વિજ્ઞાન જ આપણો બચાવ છે. આ ભયાનક વિષય હોવા છતાં પુસ્તક વિજ્ઞાનની શક્તિ પર ખૂબ ભાર મૂકે છે.
ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ક્લાઇમેટ મોડેલિંગ,
હા, આ બધા દ્વારા જ આપણે આ ખતરાઓને સમજી શકીએ છીએ અને તેના માટે તૈયારી કરી શકીએ છીએ. નાસા જેવા સંગઠનો આજે એસ્ટ્રોઇડ ટ્રેકિંગ કરી રહ્યા છે અને તેને રોકવાની ડાર્ટ જેવી ટેકનોલોજીનું સફળ પરીક્ષણ પણ કરી ચૂક્યા છે.
એટલે આશાનું કિરણ વિજ્ઞાનમાં જ છે.
બરાબર.
આ પુસ્તકમાં કેટલાક વિચારો ખરેખર મનમાં ઘર કરી જાય એવા છે, જેમ કે આપણી સભ્યતા ભૂસ્તરીય અને આબોહવાની શાંતિની એક દુર્લભ અને અસ્થાયી ભેટ પર ટકી રહી છે. ખડકો અને બરફમાં લખાયેલો ઇતિહાસ ચેતવણી આપે છે કે આ સ્થિરતા કાયમ રહેશે નહીં. આનો સીધો અર્થ એ છે કે આપણું સામાન્ય જીવન પૃથ્વી માટે સામાન્ય નથી.
બીજો એક વિચાર છે જે જોખમને જોવાની આપણી દૃષ્ટિ બદલી નાખે છે. આપણે અસંભવિતને અશક્ય સાથે ગૂંચવું ન જોઈએ. સુપર ઇરપ્શન અથવા મોટી એસ્ટરોઇડ ટક્કરના પરિણામો એટલા ભયંકર છે કે તેની વાર્ષિક સંભાવના નાની હોવા છતાં તે એક મોટો ખતરો છે.
આને આમ સમજી શકાય કે જો કોઈ ફ્લાઇટ ક્રેશ થવાની સંભાવના 0.001% હોય, પણ જો તે ક્રેશ થાય તો કોઈ બચશે નહીં, તો શું તમે તેમાં બેસશો?
બરાબર. આપણે નાના જોખમોને પણ ગંભીરતાથી લેવા પડશે.
અને ત્રીજો વિચાર, જે સીધો આપણી જવાબદારી પર આવે છે, પૃથ્વીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પ્રજાતિ પોતાના અસ્તિત્વ પરના ગ્રહીય ખતરાઓથી વાકેફ થઈ છે. આપણે ચેતવણીઓ વાંચી શકીએ છીએ અને તેના પર કાર્ય કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. સવાલ એ છે કે શું આપણે તે કરવાની શાણ પણ બતાવીશું? આ સાંભળીને તો રૂવાણા ઊભા થઈ જાય છે.
ખરેખર આ વિચાર ખૂબ જ ગહન છે. તેનો અર્થ એ છે કે વિજ્ઞાને આપણને દ્રષ્ટિ આપી છે, પણ હવે જવાબદારી આપણી છે. આપણે એ પ્રથમ પ્રજાતિ છીએ જે પોતાનો બચાવ કરી શકે છે, પણ આપણે એ પણ પ્રથમ પ્રજાતિ હોઈ શકીએ જે બધું જાણવા છતાં નિષ્ફળ જાય. પસંદગી આપણી છે.
તો આ બધું જાણ્યા પછી સામાન્ય માણસ શું કરી શકે? આ જ્ઞાનનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરી શકે?
વ્યક્તિગત સ્તરે સૌથી મોટો ફેરફાર દ્રષ્ટિકોણમાં લાવવાનો છે. અજ્ઞાનતા કે ચિંતામાં ડૂબી જવાને બદલે જાણકાર અને જાગૃત બનવું.
સ્થાનિક સ્તરે કયા જોખમો છે તે સમજવું.
હા, અને કટોકટી માટેની મૂળભૂત તૈયારી કરવી. ઘરમાં એક ઇમરજન્સી કિટ રાખવી, કુટુંબ માટે એક ઇમરજન્સી પ્લાન બનાવવો. આ નાની પણ મહત્વપૂર્ણ બાબતો છે.
અને મોટા સ્તરે, નીતિગત સ્તરે શું થવું જોઈએ?
નીતિગત સ્તરે પુસ્તક સ્પષ્ટપણે કહે છે કે સંશોધન અને દેખરેખ માટે વધુ ભંડોળની જરૂર છે. એસ્ટ્રોઇડ ટ્રેકિંગ, જ્વાળામુખી પર નજર રાખવી, આ બધું ખર્ચ નથી પણ આપણા ભવિષ્ય માટેનું રોકાણ છે.
અને વૈશ્વિક સહયોગ?
હા, વૈશ્વિક સહયોગની સખત જરૂર છે. એસ્ટ્રોઇડ, સુપરવોલ્કેનો કે આબોહવા પરિવર્તન કોઈ દેશની સરહદોને માન આપતા નથી. જ્યારે અસ્તિત્વનો જ સવાલ હોય ત્યારે રાષ્ટ્રીય દુશ્મનાવટ બાલિશ અને ખતરનાક બની જાય છે.
આખી ચર્ચામાંથી મને જે એક વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે શાંતિનો પૂર્વગ્રહનો વિચાર છે. આપણે ખરેખર માની લઈએ છીએ કે કાલે પણ બધું આજે જેવું જ હશે, કારણ કે ગઈકાલે હતું. પણ આપણે ભૂલી જઈએ છીએ કે પૃથ્વી ખૂબ મોટા અને ક્યારેક હિંસક સમયના ધોરણે કાર્ય કરે છે. આપણી 80-90 વર્ષની જિંદગી આપણને એક ખોટી સુરક્ષાની ભાવના આપે છે.
મારા માટે ચાવીરૂપ ખ્યાલ રચનાત્મક નિરાશાવાદ છે, કન્સ્ટ્રક્ટિવ પેસિમિઝમ. આનો અર્થ ડરીને બેસી જવાનો નથી, તેનો અર્થ છે વાસ્તવિક અને તૈયાર રહેવું.
એ સ્વીકારવું કે ખરાબમાં ખરાબ ઘટના બની શકે છે,
તેને ઘટાડવાનું પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે.
આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવા માંગુ છું.
જરૂર.
આ પુસ્તક આપણને શીખવે છે કે આપણું વૈશ્વિક જોડાણ જજ આપણને નાજુક બનાવે છે. ઇન્ટરનેટથી લઈને ખોરાક સુધી આપણે વૈશ્વિક સિસ્ટમ પર નિર્ભર છીએ. તો પછી આપણું પોતાનું સમુદાય, આપણું પોતાનું શહેર કે ગામ દૂરના કોઈ આંચકાથી બચવા માટે સ્થાનિક સ્તરે એવી કઈ એક વ્યવસ્થા કે મજબૂતાઈ ઊભી કરી શકે છે? કદાચ સ્થાનિક ખેતીને પ્રોત્સાહન આપીને, કે પછી પાણીના સ્થાનિક સ્ત્રોતોનું સંરક્ષણ કરીને. આ વિશે વિચારવા જેવું છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.